राजचंद्र वचनामृत आंक 334 मुंबई फागण सुद 10 बुधवार 1948 हृदय रूप श्री सौभाग्य प्रत्यय भक्ति पूर्वक नमस्कार पहुंचे। हवे पछी लखीशू एम लखीने घणीवार लखवानू बन्यू नथी ते क्षमा करवा योग्य छे, कारण के चित्त स्थिति घणू करी विदेही जेवी वर्ते छे, एटले कार्यने विषे अव्यवस्था थई जाय छे। जेवी हाल चित्त स्थिति वर्ते छे तेवी अमुक समय सुधी वर्ताव्या विना छूटको नथी। सौभाग्यभाई उपरनो पत्र छे। आगळना पत्रमां કૃપાળુદેવે ઘણી વાત લખી કે આ બાબતનો અમારે તમને વિશેષ ખુલાસો લખવો છે, પણ લખવાનું બની શકતું નથી। એમાં લખ્યું છે કે આ બધું સૈદ્ધાંતિક જ્ઞાન, યથાર્થ જ્ઞાન એ અતિ અતિ સૂક્ષ્મ છે, પણ થાય તેવું છે, વિશેષ ચિત્તે કહ્યું કર્યું નથી માટે આજે વિશેષ લખાયું નથી, એમને લખવું છે। દર્શનની સૂક્ષ્મતા શ્રી સૌભાગ પાસે એમણે ઉદ્ઘાટિત કરવી છે, પ્રગટ કરવી છે, પરંતુ થતી નથી। એટલે લખે છે કે હવે પછી લખીશું એમ લખીને ઘણીવાર લખવાનું બન્યું નથી। અમે લખીએ કે હવે પછી તમને લખશું, પણ લખવાનું બન્યું નથી। કારણ શું? કેમ લખવાનું બન્યું? પ્રમાદ, આળસ, લાપરવાહી, લાહડિયાપણું જેને આપણે કહીએ, તો કે છે ના, બન્યું નથી તે ક્ષમા કરવા યોગ્ય છે। તમારે અમને ક્ષમા કરવી પડે, કારણ કે ચિત્ત સ્થિતિ ઘણું કરી વિદેહી જેવી વર્તે છે। નાના નાના વાક્યમાં કૃપાળુદેવ એમની અંતરંગની દશાનું દર્શન કરાવે છે। ચિત્ત સ્થિતિ વિદેહી જેવી વર્તે છે, દેહ છતાં જેની દશા વર્તે તશે, કેવી દશા હશે કે ચિત્ત સ્થિતિ ચિત્ત કહ્યું કામ કરે એમ નથી। સંસારના પ્રયોજનમાં, સંસારના કાર્યમાં, સંસારના પ્રસંગમાં આ રસ અને રુચિ ક્યાંય લાગતા જ નથી, અને પરમ ઔદાસીન્ય ભાવ કહી શકાય। કેવો ઉદાસીન ભાવ છે! ક્યાંય ગમતું નથી, ક્યાંય ગોઠતું નથી, ક્યાંય સાતું નથી, અને છતાં જગતમાં છીએ, જગતના વ્યવહારો કરીએ છીએ, ખાવા પીવાના પ્રવર્તન થાય, લેવા દેવાના પ્રવર્તન થાય, પરંતુ આ પ્રવર્તનમાં ક્યાંય આત્મા જોડાય નહીં, તો ચિત્ત સ્થિતિ વિદેહી છે। દેહ સાથે આ ચિત્તની અવસ્થા જોડાતી નથી, એ વિદેહી અવસ્થા છે। એવી વિદેહી જેવી વર્તે છે એટલે કાર્યને વિશે અવ્યવસ્થા થઈ જાય છે। કાર્ય કરવાનું છે દેહથી, પણ ચિત્તના ઉપયોગથી થાય ને, ચિત્તનો ઉપયોગ ન હોય તો કાર્યમાં અવ્યવસ્થા થાય। આપણું બધું કામ વ્યવહારનું પણ અવ્યવસ્થિત થાય એટલે આપણે શું કહીએ? બેધ્યાન છે, એ ધ્યાન નથી દેતો, નહીતર હોશિયાર છે, કામ ઘણું સારું કરે, પણ એ ધ્યાનથી કરતો નથી। એટલે એની ચિત્ત સ્થિતિ એના કાર્યની અંદર એ જોઈએ તેવી એકાગ્રતા, ઉપયોગની ધારા નથી। એટલે કૃપાળુદેવ લખે છે કાર્યને વિશે અવ્યવસ્થા થઈ જાય છે। જેવી હાલ ચિત્ત સ્થિતિ વર્તે છે તેવી અમુક સમય સુધી વર્તાવ્યા વિના છૂટકો નથી। અત્યારે એવી બધી કોઈ અંતરંગની દશા, ચેતનાનું ઉર્ધ્વારોહણ એવી રીતે ચાલી રહ્યું છે કે આમાં સત્પુરુષ, જ્ઞાની પુરુષ પ્રત્યક્ષ સંસારમાં હોવા છતાં, સંસારના સંગમાં હોવા છતાં, સંસારના પ્રસંગોના ઘેરાવામાં હોવા છતાં એમની નિર્લેપ્તતા, એમની અલિપ્તતા એવી છે કે આમાંથી કે છે હવે અમારી ચિત્ત સ્થિતિ એવી છે કે થોડા વખત સુધી હજી અમે આમાં ક્યાંય સંસારમાં, વ્યવહારમાં જોડાઈ શકીએ એમ નથી। જ્યારે આવી તીવ્ર જ્યારે ઝંખના જાગે છે ત્યારે સાધક જીવ, મુમુક્ષુ જીવ, જ્ઞાની પુરુષ, બધાની ડિગ્રી જુદી જુદી હોય છે, પણ એને ક્યાંય સંસારની અંદર રંગ રાગમાં ક્યાંય રસ રુચિ ન હોય, એ મોડા પડી જાય. આ લક્ષણ છે. પરમાર્થ માર્ગની અંદર જ્યારે જિજ્ઞાસા જાગે, પરમાર્થ માર્ગમાં જ્યારે જીવની રુચિ જાગે અને મુક્તિનું લક્ષ્ય બંધાય, પ્રયોજન બંધાય કે મારે મુક્ત થવું છે, સંસારથી છૂટવું છે, જેમ ખંભાતના મુમુક્ષુઓની અંદર એક લગ્ની લાગી અને એણે કૃપાળુ દેવનો સંપર્ક કર્યો, એમાં એક એમણે વાક્ય લખ્યું કે આ અનંતકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા છે. આ પ્રતીતિ થવી, આ રુચિ થવી કે અનંતકાળનું આ જીવનું પરિભ્રમણ છે, અને પરિભ્રમણ છે ત્યાં સુધી આ સુખ દુઃખની ઘટમાળ ચાલુ જ છે. બહારના થીગડા કરીએ, સંસારની અનુકૂળતા લઈને સુખી થવાનો પ્રયત્ન કરીએ કે આમથી સુખ મળે ને, આમથી સુખ મળે ને, આ મારું આટલું કામ થઈ જાય ને તો બસ હવે અમે સુખીઓ, આટલું થઈ જાય ને તો બસ પછી મારે કંઈ છે, આ જો છોકરાનું તમે ક્યાંય ગોઠવી દો ને બસ પછી તો એ નવે નિરાત મરી રહીશ, તો સંસારમાંથી કોઈ દી ઊંચો નહીં આવે, કારણ કે તારો જીવ તો જ છોકરાના મોહમાં છે, અને તું એમ સમજે છે કે આટલું થઈ જાય તો ઘણું, બસ પછી હું ભક્તિ કરી, તો તું ન કરતો કાંઈ નહીં એમાં, અમારે શું છે, તું ભક્તિ કરતો તારે આવું કરવું. આ તો એ તો જ્ઞાની ઉપર અને સત્પુરુષ ઉપર જેને ઉપકાર કરતો હોય ને એમ કે તમે જો આટલું કરી દો ને પછી બસ પછી બધું આપણે સમજો ને કે મંદિરમાં જ જઈએ, પણ ન આવું બાપા દૂર રહે, આપણે કાંઈ ઉતાવળ નથી. સંસારના કાર્યો કોઈ દી સમાપ્ત થવાના નથી. સમજી લઈએ, સંસાર અનએન્ડિંગ બિઝનેસ છે. સંસારના કાર્યો એ અનએન્ડિંગ છે, અનંત છે, એનો ક્યારેય અંત આવી ન શકે. એ તો મનથી સંસારને સમેટે તો સંસાર સમેટાય પોતાનો. વ્યક્તિની અપેક્ષાએ સંસારનું સ્વરૂપ અનાદિ શાંત, અને પદાર્થની અપેક્ષાએ સંસારનું સ્વરૂપ અનાદિ અનંત. હું મોક્ષે જાઉં તો સંસાર રહેવાનો છે કે નહીં? રહેવાનો છે. તો વ્યક્તિની અપેક્ષાએ તો સંસારનો અંત, પોતે પોતાના સંસારનો અંત લાવી શકે, બાકી તો સંસાર અનાદિ અનંત છે. વ્યક્તિની અપેક્ષાએ અનાદિ શાંત છે. કૃપાળુ દેવ પોતાની દશાનું ઓળખાણ આગળ કરાવે છે. હજુ ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી અથવા ગૌણપણે થયા કરે છે, તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિશે રહેવું પડે છે, અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી, જેથી જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. સર્વસંગ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંઘ. આ અમે ટૂંકામાં લખ્યું છે, અને તે પ્રકારને બાહ્યથી અંતરથી ભજ્યા કરીએ છીએ. પરમાર્થના કેટલાય શબ્દો જે છે એ શબ્દોની પાછળ એનો ભાવ, એનો આશય, એનો જ્ઞાનીનો ઉદ્દેશ, જ્ઞાનીનો જે ભાવ છે એ પકડવો જોઈએ. શબ્દ કાળેક્રમે બદલાતા જાય, ભાષા બદલાય, વ્યાકરણ બદલાય, સિદ્ધાંતો ન્યાયના અને ભાષાના બદલાય, આ તો બધા પરિવર્તનશીલ છે, પરંતુ અંદર રહેલો જ્ઞાનીઓ તો જે સમયે જે ભાષા જે સાધન હાથમાં આવે એનું માધ્યમ બનાવીને શાશ્વત અને સનાતન ભાવની વાત કરે. પ્રરૂપણા એની તો સૂત્ર સિદ્ધાંતની છે, એની પ્રરૂપણા કોઈ સાહિત્યનું પુસ્તક નથી લખવું એમને, એમને કોઈ આ લિટરેચર કૃતિ નથી બનાવવી. તો જ્ઞાનીના શબ્દોને સમજવા માટે આ ભાવ અને આશય, ઉદ્દેશ અને અંતરંગની ભાવ એ સમજવો જોઈએ. કૃપાળુ દેવ પોતાનું ઓળખાણ આપે છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે કૃપાળુ દેવને સામાન્ય ગણશો નહીં અને કૃપાળુ દેવની સાથે કોઈને મૂકવાનું ડાપણ કરશો નહીં. સમજાય છે? આવી ભૂલ ન કરવી. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે. જો બધા જ્ઞાની કીધું છો, આમાં અજ્ઞાની તો કોઈ ક્લાસ જ નથી. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન અતિ ઉદાસીન તેવા ઘણું કરીને પ્રમાણમાં ઘણા થોડા થયા છે. જાત કોની લીધી? તો ઠીક. પરંપરા કોની લીધી? જ્ઞાનીઓની લીધી છે. અજ્ઞાનીની વાત નથી કરી. એમાં અપવાદરૂપ પુરુષ, એમાં અમે અપવાદરૂપ પુરુષ છીએ. આ લોકોત્તર ચરિત્રનું ઓળખાણ જો થાય તો આપણને આ જ્ઞાની હતા ને આ જ્ઞાની હતા ને આ જ્ઞાની છે ને આની જ્ઞાનીની વાત જ નથી. અહીંયા અહીંયા અસામાન્ય જ્ઞાનીની અંદર જે અપવાદરૂપ કોઈ લોકોત્તર પુરુષ છે એને ઓળખવા છે. એનું ઓળખાણ થાય પછી ભજના થશે. પરંપરાની અંદર, માર્ગની પરંપરામાં તો જ્ઞાની પુરુષોની આચાર્યોની પરંપરા કેટલી, 2000 વર્ષની તો ખરી ને. આ જ્ઞાની પોતાને અપવાદરૂપ જે એનું સ્વરૂપ છે એ ઓળખાવા પ્રયત્ન કરે છે. કે ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, શબ્દ ઘણા ઘણા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ. જ્ઞાનની પૂર્ણતા હોવા છતાં આ કર્મનું જે છે એ ઉદય, એવો ઉપાધિ પ્રસંગ એટલે વિપાક, કર્મનો વિપાક. એ કે છે, અને ચિત્તની સ્થિતિ ઉદાસીન અતિ ઉદાસીન. સમજવા પ્રયત્ન કરીએ. સાહેબ, બધા જ્ઞાનીની ચિત્તની સ્થિતિ તો ઉદાસીન જ હોય ને? ના, જ્ઞાની હોય તો પણ ક્યાંક સંપ્રદાયમાં, ગચ્છમાં, મતમાં, આમાં તેમાં ઉદાસીન ન પણ હોય, મમત્વમાં હોય. હું કોઈ ગચ્છમાં નથી, આત્મામાં છું. તો આત્મામાં છું એ વાત ઘણા જ્ઞાની છે કે અમે આત્મામાં છીએ. આત્મામાં હોવા છતાં સંપ્રદાયમાં છું, આત્મામાં હોવા છતાં ગચ્છમાં છું, આત્મામાં હોવા છતાં મતમાં છું. કોઈને કોઈ પ્રકારનો આવા મમત્વના બંધનો ક્યાંક હોય. તરતમ જોગે રે, તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. આનંદ ઘન પણ કહે છે કે આવા જ્ઞાની પુરુષોને કઈ કઈ પ્રકારની વાસનાઓ હોય છે એનો બોધ જગતમાં. જ્ઞાનીઓ તો છે પણ એનો બોધ કેવો છે? વાસિત. કોઈને સત્કારની વાસના, કોઈને પૂજાવાની, કોઈને મનાવવાની, કોઈને કીર્તિની, કોઈને યશની, કોઈને પદની, કોઈને પ્રતિષ્ઠાની. જ્ઞાનીઓ પણ ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક રોકાયા છે. આપણે કોઈ જ્ઞાનીની અવજ્ઞા કરવી નથી. આપણે તો કૃપાળુ દેવને ઓળખવા છે કે જે પુરુષના આશરે આપણે માર્ગ ગ્રહણ કર્યો છે વિતરાગની અંદર અને બધા સંપ્રદાયોને ગૌણતા કરીને આપણે અહીંયા બેઠા છીએ. એમાં બીજું કંઈ દાખલ કરવાની હવે જરૂર નથી. તો મૂળ શું ખોટું છે? ખૂબ સમજવું પડે, ખૂબ સમજવું પડે. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ પ્રસંગ અને ચિત્તની સ્થિતિ ઉદાસીન અતિ ઉદાસીન. આ શબ્દ પ્રયોગ મૂકે છે ઉદાસીન. પછી કૃપાળુદેવ ભાગ્યે જ શબ્દનો બે વાર પ્રયોગ કરે. ગાંધીજી લખે કા તો શબ્દમાં એવા લોભિયા છે, કર્કસરિયા છે. એને શબ્દ મૂક્યો છે વણિક છે ને, એટલે એને ભાષાનો કર્કસર. એને જો એક કોમા ન મૂકે તો ન હાલે, હાલતું હોય તો એ ન મૂકે, એક કાનો માત્ર ન જોતો હોય તો એ ન મૂકે. એ કહે છે કે એના સમગ્ર લખાણમાં કાંઈ ફેરફાર થઈ શકે નહીં, એ જ ઘટાડી ન શકાય, એનો વિસ્તાર કરવો એટલો થાય. કૃપાળુદેવના લખાણની વિશેષતા ગાંધી કહે છે કે એના લખાણને હવે ઘટાડી શકાય, વિસ્તાર કરવો હોય તો થાય. એમણે જે અનુભવ્યું તે જ લખ્યું. અમારા જેવી ચિત્તસ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન, તેવા ઘણું કરીને ચોક્કસ નથી કહેતા, શબ્દ પકડાય છે ને, તેવા ઘણું કરીને પ્રમાણમાં થોડા થયા છે, ચોક્કસ થયા છે એમ નથી કીધું, થયા હોય કદાચ, પણ બહુ થોડા થયા છે, કદાચ થયા હોય તો, થયા હોય કદાચ તોય. આ જ્ઞાનીની જાતમાં આ નિરાળો પુરુષ, સમગ્ર જ્ઞાનીની જાતને જ વાત છે આમાં, બીજા કોઈને તો છે જ નહીં. એની અંદર પણ અપવાદરૂપ પુરુષ, એમાં પણ કોઈ આવો વિરલો, એમાં પણ કોઈ આવો લોકોત્તર, લોકમાં જ્ઞાની પણ આ તો લોકોત્તર. એ કહે છે પ્રમાણમાં થોડા થયા છે. ઉપાધિ પ્રસંગને લીધે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે. અમારી મુશ્કેલી શું છે? અમને જે આ ઉપાધિ પ્રસંગ છે એને લીધે એક પરિણામ એ આવે છે. આ સંઘનું પરિણામ શું આવે છે? તો કે આત્મા સંબંધી જે વિચાર તે અખંડપણે થઈ શકતો, તૂટી જાય છે. આત્મા સંબંધી વિચાર અખંડપણે નથી થતો. ક્યારેક કર્મનું ઉદયનું જોર, વ્યવહાર પ્રપંચનું જોર એવું આવે છે કે એ અખંડપણે જે થવો જોઈએ એની બદલે ગૌણપણે થયા કરે છે. જો જતો નથી, ગૌણપણે થયા કરે છે એમ શબ્દ લખ્યો છે. એટલે થયા કરે છે, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ, પણ અખંડપણામાં જરા અમારી બ્રેક આવે છે. એવો વિચાર અખંડપણે થઈ શકતો નથી, અથવા ગૌણપણે થયા કરે છે. તેમ થવાથી ઘણો કાળ પ્રપંચ વિશે રહેવું પડે છે. વ્યવહાર પ્રપંચ કર્મનો વિપાક છે, એ પ્રપંચ છે, એ કોઈ સત નથી, અસત છે. પ્રપંચ એટલે છેતરામણું, ઇલ્યુઝિવ. તો આ સંસાર છે, એમાં રહેવું પડે છે અમારે, અને તેમાં તો અત્યંત ઉદાસ પરિણામ થઈ ગયેલ હોવાથી ક્ષણવાર પણ ચિત્ત ટકી શકતું નથી. હવે જેમાં રહેવું પડે છે, જે વ્યવહારનો ઉદય છે, જે પ્રસંગોની અંદર આપણે છીએ, એની અંદર રહેવા છતાં એમાં ચિત્તની સ્થિતિ પાછી ઉદાસીન છે, એટલે પરિણામ એવા ઉદાસીન છે કે એમાં ક્ષણવાર પણ જેમાં રહેવું છે એમાં ચિત્તનું ટકવું થતું, અને છોડી શકાતું, જો છોડી શકાતું નથી અને ચિત્ત દ્વારા ટકી શકાતું. આપણે તો જ્યાં ચિત્ત ટકે અહીંયા જ રહીએ છીએ. જ્ઞાનીની દશાને ઓળખવા માટે આવા દ્વંદ્વાત્મક ભાવો, પરસ્પર દેખાતી વિરોધામય સ્થિતિ, વિચિત્ર સ્થિતિ, એને જરાક ભાવથી આપણે થોડી ઉતારવી પડે કે કેવી દશા હશે. જેમાં રહેવું પડે છે એમાં ચિત્તનું ટકવું થતું નથી, એટલે લખ્યું કાર્યની અવ્યવસ્થા, જેનું કંઈ ઠકાણું નથી એવી અમારી દશા છે. લખે છે ઘેલચા છે, જેમાં છીએ એમાં નથી. કે છે ચિત્ત ટકી શકતું નથી. આ જ કારણથી, આ કારણ હવે બતાવે છે, જેથી જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. જૈન દર્શનમાં, પરમાર્થ માર્ગની સાધનામાં, ધોરી માર્ગ, ઋષભદેવથી માંડીને ભગવાન મહાવીર, અનંતા તીર્થંકરો, અનંતા જ્ઞાનીઓએ આ આત્માની મુક્તિના માર્ગનો એક આપણને ઉપક્રમ આપ્યો છે, સર્વસંગ પરિત્યાગ. જેથી જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી, આ સર્વસંગ પરિત્યાગ કોણ કરે? જ્ઞાનીઓ. અજ્ઞાનનો ત્યાગ એ ત્યાગ નથી. જેથી જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. અપ્રતિબદ્ધપણું દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ક્યાંય બંધાતા નથી. કોઈ વ્યક્તિ સાથે કે કોઈ પદાર્થ સાથે દ્રવ્યથી એને પ્રતિબદ્ધતા નથી કે આ હોય તો ઠીક, આ વસ્તુ હોય તો ઠીક. સચિત કે અચિત, સચિત કે અચિત, તો દ્રવ્યથી પ્રતિબદ્ધતા નથી, ક્ષેત્રથી નથી. અહીંયા રહીએ તો સારું, આપણું ક્ષેત્ર, પ્રભાવ ક્ષેત્ર, જરા આપણો એરિયા, ક્ષેત્રથી પણ નથી, કાળથી પણ નથી. આ કાળ સારો ને આ કાળ ખરાબ ને કાળની અપેક્ષાએ જે કાંઈ ઉનાળા શિયાળા ઋતુ, કાળના અનેક પ્રકારના આયામો છે, એ એકેય આયામમાં જ્ઞાનીને કાળથી પણ નથી. કેમ કે આત્માનું સમય, એ જે આત્મા છે એ કાળાતીત છે, એ કાળાતીત છે. અજર અમરને શાશ્વતની જેને સાધના કરે છે એ કયા કાળમાં જવા ઈચ્છે છે? કાળાતીત. અને પછી ભાવાતીત, ભાવથી પણ ક્યાંય પ્રતિબદ્ધતા નથી. જગતના એક પણ દ્રવ્ય પ્રત્યે એનો ચિત્તનું મહાશક્તિપૂર્વકનું જોડાણ નથી. આ ભાવથી પણ જ્ઞાનીઓ અપ્રતિબદ્ધ છે, ભાવથી પણ જ્ઞાનીઓ અપ્રતિબદ્ધ છે. દ્રવ્યથી અપ્રતિબદ્ધ ઘણા મળશે, ક્ષેત્રથી અપ્રતિબદ્ધ ઘણા મળશે, કાળથી અપ્રતિબદ્ધ પણ ઘણા મળશે. પણ આવા જ્ઞાનીઓ ભાવથી અપ્રતિબદ્ધ, સંસારના અનંતા અનંત જીવ અને અજીવ દ્રવ્યો છે એના અનેક પ્રકારની પર્યાય અને હાલત ભાવાત્મક સ્વરૂપ છે, એમાં ક્યાંય પ્રતિબદ્ધતા નથી, કોઈ સાથે નથી. કૃપાળુ દેવે 194 પત્રમાં ફરીથી આપણે તો પાછું સ્વાધ્યાય કરીએ છીએ, યાદ કરી લેવાનું. એમાં લખ્યું છે, જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ? ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ. જુઓ, હવે જ્ઞાની પણ ગોતવા છે, આપણે જ્ઞાનીના શરણે જવું છે, જ્ઞાનીથી જ આપણને માર્ગ મળે. પણ કેવો જ્ઞાની? હવે જુઓ, આ વાત, શબ્દ જ્ઞાની, વાચા જ્ઞાની, વ્યાખ્યાની, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અપ્રતિબદ્ધ, ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યેથી પહેલાં તો અચળ પ્રેમ અને સમ્યક પ્રતીતિ, આ પ્રતીતિ સમજાય છે, આત્માની પ્રતીતિ એ સમ્યક દર્શન, જ્ઞાનીની પ્રતીતિ સમજાય છે, અને જ્ઞાનીની પ્રતીતિ ન સમજાય એને સમ્યક દર્શન થાય ખરું? એ પણ ન થાય. સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. અને આવ્યથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે, તેની દશાને પામે છે. કેવી અદ્ભુત વાત મૂકે છે! એટલે એ વાતમાં કૃપાળુ દેવે આ પરમ પુરુષની જ્યારે વાત મૂકી, આ સત્પુરુષની, તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાન કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાન કરવા યોગ્ય છે. પણ કોણ સાહેબ, કેની તમે વાત કરો છો? જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી, સામાન્ય જ્ઞાની ને અસામાન્ય જ્ઞાની, લૌકિકમાં રહેલો જ્ઞાની અને લોકોત્તર ચરિત્રવાળો જ્ઞાની, આ બેનો ભેદ સમજાય, એની પ્રતીતિ થાય, એનું ઓળખાણ થાય. કૃપરાવ દેવનું ઓળખાણ કયા સ્વરૂપે આપણે કરીશું? એટલે કે છે કે જેથી જ્ઞાનીઓ સર્વસંગ પરિત્યાગ કરી અપ્રતિબદ્ધપણે વિચરે છે. એ શા માટે સર્વસંગ પરિત્યાગ કરે છે કે આ સ્થિતિ છે એટલે આ બધા સંસારના સંગ છે એનું હવે વ્યાખ્યા આપે છે. સર્વસંગ શબ્દનો અર્થ શું? સર્વસંગ પરિત્યાગ કરવો એટલે શું કરવું અને કેનો સંગ કરવો? સર્વમાં શું આવે? સર્વસંગ પરિત્યાગ એ શબ્દ જે જૈન દર્શનની આખી પરિપાટી છે કે સર્વસંગ પરિત્યાગ તો કરવો જ જોઈએ. સર્વસંગ શબ્દનો લક્ષ્યાર્થ, હવે શબ્દ પ્રયોગ જોયો, લક્ષ્યાર્થ, શબ્દાર્થ નો કીધો. સર્વસંગ શબ્દનો લક્ષ્યાર્થ એવો છે, કયા લક્ષ્યથી સર્વસંગને સંગને વિચારવાનો છે? કે અખંડપણે આત્મધ્યાન કે બોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંગ, એવો જે સંગ છે એનો સમાવેશ શેમાં થાય? સર્વસંગમાં થાય. તો પછી મારા મુનિપણામાં પણ મને ગચ્છમતના બંધન હોય તો પણ તે આત્મધ્યાન અખંડપણે રખાવી ન શકે કદાચ. તો એ આપણે માનતા હોય સર્વસંગ પરિત્યાગ છે, પણ પરમાર્થમાં એ પણ સંગ છે, હજી એનો પણ ત્યાગ કર્યા સિવાય. સર્વસંગ પરિત્યાગની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ, એનો લક્ષ્યાર્થ. આપણે તો એમ સમજીએ છીએ કે જેણે ઘરબાર છોડી દીધું એટલે એ સર્વસંગ પરિત્યાગી થઈ ગયા. એને આવી ભ્રમણા કોઈની હતી એવા પ્રભુશ્રીને ક્યાંક વિકલ્પ આવી ગયો કે શું પ્રભુ તમે અમને વારંવાર કહો છો? વૈરાગ્યને ઉપસમ, વૈરાગ્યને ઉપસમ, વૈરાગ્યને ઉપસમ. ખબર છે, અમે ઘર, જર, જામીન, જાગીર છોડી છે, બે પત્ની, એક પુત્ર, આટલો કારભાર, આ બધું છોડીને નીકળ્યા છે. ખેતર, ખોયડા. અને શ્રીમદજી, એને મુનિ શું છોડ્યું છે? તમે શું છોડ્યું છે? એક સ્ત્રી છોડીને કેટલા તરફ દ્રષ્ટિ ફરે છે, એક મકાન છોડીને કેટલા અપાસરા ગળે બાંધ્યા છે, એક દીકરો છોડીને કેટલા શિષ્યોની પ્રત્યે મોહ ભાવના વર્તે છે, શું છોડ્યું છે? આત્મધ્યાન અખંડપણે ન રખાવી શકે કે બોધ પણ મુખ્યપણે ન રખાવી શકે એવો જે સંગ છે એ બધો સંગ સર્વસંગમાં આવી જાય છે. પછી અપાસરોનો સંગ હોય તોય ભલે, અને ઓઘા મુપત્તિને ઉપકરણનો સંગ હોય તોય ભલે, અને સંસારના ઘરબાર, વ્યવહાર, ધાપા, ઉદ્યોગ, ધંધા એ હોય તોય ભલે, જે નડે છે આત્મધ્યાનમાં અખંડપણામાં, એને બોધને અખંડપણે રાખવામાં, એ જે છે એ બધાને કોરે કરવું પડે છે. એટલે ભગવાન મહાવીર જેવા ગૃહસ્થ અવસ્થામાં અભોગી હતા, અવ્યવસાયી હતા, અને સહજપણે આત્મારામી હતા, તો પણ શું કર્યું? સર્વસંગ પરિત્યાગ. ઋષભદેવ આદિ પુરુષોથી માંડીને આ સંસારના સંઘનું સ્વરૂપ જ એવું છે. પછી એ સંઘ વ્યવહારિક સ્વરૂપનો હોય કે ગચ્છમત સંપ્રદાયના સ્વરૂપનો હોય, એ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં જો પ્રતિબદ્ધતા આવતી હોય તો પછી ઘરમાં આવે કે અપાસરામાં આવે, તો અહીંયા એનો સ્વરૂપમાં ઇટ મે બી ડિફરન્સ ઓફ ડિગ્રી બટ નોટ ઓફ કાઇન્ડ. સંગ એ છે કે આત્મધ્યાનને અખંડપણે રખાવી શકતું નથી. એટલે ઘણીવાર બધી જ સાધના કરવાવાળા પણ એમ કહે કે અમારે આ તો કર્યા સિવાય છૂટકો જ નથી. સમાજ, લૌકિક વ્યવહાર, લોકસંગના લોકાચાર, પણ આત્મસાધનામાં આ બધા પ્રતિબદ્ધરૂપ થાય છે. આત્મા પ્રતિબદ્ધતાથી ત્યાં જોડાય છે. પણ શું થાય? ત્યાં આ બધું જેણે છોડી દીધું છે, આપણને કૃપાળુ દેવે સ્વરોદયના પાઠમાં ચિદાનંદજીની આ સ્થિતિ બતાવી કે જ્યારે સ્વરૂપમાં નિમગ્નતા આવી, આત્માનું અખંડપણે ધ્યાન વર્તતું થયું, તે સમયે એને થયું કે મારા સાધુપણાના આ આચારમાં હું આ ઉપયોગ આપી શકાતો નથી, એનું પડી લેહણ સમય સમયે કરવું જોઈએ, દિવસમાં 4 વાર, આ મારાથી થતું, કેમ કે એ થવા માટે મારે ઉપયોગની ધારાને અંદરથી બહાર લાવવી પડે છે અને આ સંઘમાં જોડાવવું પડે છે. માટે મુનિપણાના આચાર અને વ્યવહારના આ જે કંઈ આચાર છે એ બધા મને અત્યારે આત્માનું અખંડ ધ્યાનમાં બાધારૂપ થાય છે. અને જો હું આ રીતે રહીશ તો સમાજ શું કરશે? શિથિલાચારી છે, સમાજ કહેશે શિથિલાચારી છે. અંતર ધ્યાન થઈ ગયા, ચિદાનંદજી ક્યાં ગયા, ક્યારે ગયા, કોઈને ખ્યાલ ન આવ્યો. જેમ આનંદ ઘન અલોપ થઈ ગયા. કોણે જાણ્યું પછીનું જીવન કે આનંદ ઘન એ મેળતાના જંગલમાં કોઈએ જોયા, કોઈએ સાંભળ્યા, કોઈએ ઓળખ્યા, કોઈએ પીછાયણા, કોઈએ કાંઈ એની નોંધ પણ ન લીધી. પણ એ અવધૂત પોતાના માર્ગે ગયો ને સર્વસંગ. આ તીર્થંકરોના ચરિત્રનું મહાત્મ્ય આજ આપણને ધોરી માર્ગ કે જ્યાં આ ચિત્ત પ્રતિબદ્ધતાને પામતું હોય, આ ચેતના પ્રતિબદ્ધપણાને પામતી હોય, આ આત્મા આત્મધ્યાન અખંડપણે જો ન રાખી શકતું હોય, બોધ અખંડપણે રહી ન શકતો હોય, સ્વબોધ આત્મબોધ એની ધારા અખંડપણે ન રહી શકતી હોય, તો એમાં જે જે કાંઈ આડું આવે છે તે સર્વસંગ છે. સર્વસંગ પરિત્યાગમાં આ બધાનો સમાવેશ થાય છે. આપણે સમજીએ કે સર્વસંગ પરિત્યાગ એટલે ઘર બાર ધંધો ઉદ્યોગ પેઢી વેપાર પુત્ર પરિવાર એનો જ સમાવેશ થાય. એટલું છોડ્યું એટલે આવી ગયું બધું, પછી બીજું એટલું જ લીધું તો કાંઈ વાંધો નહીં, પછી આશ્રમના સંઘ કર્યા, પછી એના કમઠાણ ઊભા કર્યા બધા, પછી એમાં જોડાણા, પછી એના આરંભ સમારંભ કર્યા. આપણે સમજીએ કે એ તો સર એ ત્યાગી છે ને, તમે ખરા છો, એનો ત્યાગ તો જુઓ ભાઈ. એવો ગમે એટલો ત્યાગ કરે પરમાર્થમાં એનું કોઈ મૂલ્ય નથી. ડિગ્રીનું છે, ડિગ્રીના મૂલ્યમાં આપણે ક્યાં મૂલ્યાંકન કરવું છે કે આને 10 ડિગ્રી છે કે આને 25 ડિગ્રી છે. જે છે એ સંસાર લક્ષી છે ને, મૂકો લખ, આપણે શું કામ એમાં પડવું જોઈએ. વિતરાગના માર્ગમાં જે વાત છે એ કઈ છે કે એના આત્મ સ્વરૂપમાં એના આત્મબોધની અંદર અખંડપણે રહી શકે, એમાં બાધારૂપ થાય જે થતું હોય, દ્રવ્ય થાય, ક્ષેત્ર થાય, કાળ થાય કે ભાવ થાય, એનો ત્યાગ કરવો. સર્વસંગ પરિત્યાગનો લક્ષ્યાર્થ એવો છે, અખંડપણે આત્મધ્યાન કે બોધ આત્મબોધ મુખ્યપણે ન રખાવી શકે એવો સંઘ. આ અમે ટૂંકામાં લખ્યું છે, નહીં તો સર્વસંગ પરિત્યાગનું લખવા બેસે એટલે બધું લખે કે સર્વપ્રથમ તો એને પોતાના